તારીખ 7/10/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 381 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 317
381મો પ્રશ્ન ચાલે છે, પાનું 214 બીજા પેરેગ્રાફ ત્રીજા પેરેગ્રાફથી. કોઈના સ્વજનનું મૃત્યુ થયું છે અને એની આકુલતા અને દુઃખ કેવી રીતે મટાડવો એ પ્રશ્ન ચાલે છે. એમ કહ્યું કે ઉપયોગને બદલી નાખવો, શુભ વિચારોમાં સુપ્રસંગોને સ્મરણ કરવા, દેવગુરુ શાસ્ત્રનો મહિમા કરવો, સત્પુરુષોના ચરિત્રો સંભાળવા અને ચોથા કાળમાં આવું બનતું હતું. દરેક કાળમાં કુટુંબમાં તો મૃત્યુ થાય, અશાંતિ કરવાથી, આકુલતા કરવાથી નવા કર્મ બંધન પણ આકરા થાય છે. આ બધા પ્રકારને ઉપયોગ બદલવા માટેની સામાન્ય ભૂમિકા અનુસાર સમાધાનની વાત કરી છે. ઊંચી ભૂમિકામાં તો પોતાના સ્વરૂપનું સ્મરણ હોય છે અને સ્વરૂપનું અવલંબન લેવાનું ઉપરની ભૂમિકામાં બને છે. નીચેની ભૂમિકામાં દેવગુરુ શાસ્ત્ર વગેરેનું અવલંબન હોય છે. પછી પ્રશ્નો ઉત્તર ચાલ્યા છે, એમાં જે પોતાના પરિણામ કેવા થાય છે એ બતાવ્યું છે. છોકરાઓ નાના એટલે યાદ આવે, માનો કે પત્નીનું મૃત્યુ થયું હોય તો પતિને એમ થાય કે આ છોકરા નાના છે, એની માં હોત તો હાચવત અને કોણ હાચવશે, એમ યાદ આવે. અથવા પતિનું મૃત્યુ થયું હોય તો પત્નીને એમ થાય કે છોકરાઓ મોટા થઈ ગયા હોત તો વાંધો નહોતો, હવે આ બધા નાના છોકરા છે અને આધાર કોઈ રહ્યો નહીં, કમાનાર કાંઈ રહ્યા નહીં, છોકરા તો હજી કંઈ કમાઈ શકે એવી સ્થિતિમાં નથી. ત્યારે ઉત્તર આપે છે બેનશ્રી કે સૌના પુણ્ય સૌની પાસે છે, એટલે પ્રારબ્ધ સૌ સૌ પોતાનો લઈને આવ્યા છે. કુટુંબ એવું હતું કે એને ત્યાં બધી દીકરીઓ થાય, 1 2 3 4 5 6 7 8 હતા, આઠ આઠ સુધી બધી દીકરીઓ, કોઈ દીકરો જ નહીં ઘરમાં. દીકરીઓ તો ખર્ચાળો એ મસ્ત હતા અને દીકરો હોય તો કમાતો થઈ ગયો હોય. દીકરીઓ મોટી થાય તો કઈ એ જમાનામાં તો કઈ કમાઈને, અત્યારે તો જુદી વાત છે કે છોકરીઓ કમાઈને કુટુંબમાં મદદ કરે છે, પણ એ જમાનામાં એવું નહીં કે છોકરીઓ કમાઈમાં કમાવા જાય, ઘર બહાર નીકળે, જુવાન છોકરીને તો બહાર મોકલે જ નહીં. હતાટ હઠાટ છોકરીઓને એમ થાય કે આનું આ કુટુંબ તો હાવ, એક તો સાધારણ માણસો હોય એમાં આટલી બધી દીકરીઓ હોય, એટલે એમ કહેવાતું હતું કે ભાઈ એમ કે કોઈને ભગવાન કઈ લાકડી લઈને મારતો નથી, પણ આવો ઉદય આપે એટલે લાકડી લઈને માર્યા જેવું થયા, એવું ગણાતું હતું. એનું પ્રારંભ એવું હતું કે છોકરીઓને શું થશે, આટલી આટલી છોકરીઓને કોણ લગ્ન કરશે, કોણ પરિણામશે, આનું એના ખર્ચાનું શું. એક એક છોકરીઓ એવા એવા શ્રીમંત કુટુંબોમાં ગઈ, લખો પતિને કરોડો પતિને, ત્યાં એનું શું થશે એ ચિંતા થઈ, એના બદલે એનું શું થઈ ગયું, લોકોને એમ આંખ પોળી થઈ જાય. ત્યારે અને આટલો બધો વૈભવ, આટલો બધો આનું નસીબ જોરદાર, એટલે મા બાપ બેઠા હોય તો ચિંતા થાય, મા બાપ હોય કે ન હોય એનું ક્યાં પરિસ્થિતિ પ્રારબ્ધ પ્રમાણે થાય છે પણ પ્રારબ્ધનો વિશ્વાસ નથી હોતો, પુણ્યનો વિશ્વાસ નથી હોતો, એટલે જીવને ચિંતા થાય છે અને એ ચિંતા હંમેશા દુઃખદાયક હોય છે. સૌના પુણ્ય સૌની પાસે છે, તેની ચિંતા જ ન કરવી. પોતાના રાગને લઈને વિકલ્પ આવે પણ આકુલતા ન કરવી. પોતાના રાગને લઈને, એ તો પોતાના મમત્વને લઈને, પોતાપણાને લઈને ચિંતા કરે એ કરવા જેવી નથી. અને એ ચિંતા કરવાથી કોઈ લાભ થાય છે, ફાયદો થાય છે, કોઈ સુધારો થઈ જાય છે, ફેરફાર થઈ જાય છે, એવું પણ કંઈ નથી. પ્રારબ્ધ પ્રમાણે જ બને છે. અને એ પ્રારબ્ધનો ઉદય આવે ત્યારે તો કોઈ ફેરફાર કરવા સમર્થ નથી. ત્યારે પેલા મુમુક્ષુ કહે છે કે વાંચન કરવાથી ઘણું સમાધાન થાય છે. પ્રસંગ તો આવો ઊભો થયો છે, પણ સદવાંચન રાખીએ છીએ તો પરિણામમાં ફેર પડે છે. બૌદ્ધિક સમાધાન થાય, સમાધાન થાય, બૌદ્ધિક સમાધાન થાય એટલે આ તીવ્ર આકુલતામાંથી મંદ આકુલતામાં આવે. બેન છે કે વાંચન કર્યા કરવું, હિંમત જ રાખવા જેવી છે. વાંચન કરવું અને કોઈ રીતે નાસીપાસ ન થવું, સૌના પ્રારંભ પ્રમાણે થઈ પડશે. અને એક એવો એક અભિપ્રાય કરી નાખવો જોઈએ કે જેને 40-50 વર્ષ થઈ ગયા હોય, એને તો અથવાનો થયા હોય કે ન થયા હોય, બાકીનું આયુષ તો શેષ આયુષ છે એ તો અનિશ્ચિત છે. ગમે તે પરિસ્થિતિમાં ભોગવવું પડે, કદાચ થોડી આછી પાતળી પરિસ્થિતિ થાય તો એમાં શું વાંધો, પણ ગમે તે પરિસ્થિતિમાં આત્માનું હિત કરી લેવું છે, આત્માનું હિત સાધી લેવું છે. એની મુખ્યતામાં શેષ આયુ ગમે તે પ્રકારે ગમે તે પરિસ્થિતિમાં વ્યતીત થાય તો ચલાવી લેશું, એવું જરાક જોર રાખો કે ગમે તેમ ચલાવી લેશું. આપણે આત્મહિત છોડવું નથી, ગમે તે પરિસ્થિતિમાં આત્મહિતનો પ્રયત્ન ચાલુ જ રાખવો છે ને ચાલુ જ રાખ, બાકી ગમે તેમ ચલાવી લેશું, એવું છે જોર રાખ્યું હોય તો. આયુષ કેટલા છે અત્યારે? આયુષ લાંબા છે નહીં, અને જે કાંઈ થોડા ઘણા છે એમાં કામ કરી લેવા જેવું છે. મુમુક્ષુ કે શાંતિ રાખે પણ પાછું યાદ આવી જાય છે. વાંચન થોડું કરે, શાંતિ વળી પાછું મમત્વ હોય, આધાર બુદ્ધિ ને સુખ બુદ્ધિ ઘણી દ્રઢ થઈ ગઈ હોય એટલે વળી પાછા યાદ સ્મરણમાં આવી જાય. ઘરમાં હરતા ફરતા હોય ને નથી એમ, એનું રિએક્શન બહુ આવે છે. એની હૂંફ લીધી છે ને એટલે નથી, એનું રિએક્શન બહુ આવે ઘરમાં. નથી નથી, ખાલી ખાલી લાગે, ખાલી ખાલી લાગે. આ તો કઈ વાંધો ન આવે. હવે તો કોઈ દી નહીં મળવાનું છે, હવે કોઈ દી નહીં આવે, કોઈ દી નહીં જોવું સંયોગ. પણ મારે આ મારા મનુષ્ય ભાવમાં આત્મકલ્યાણ કરી લેવું છે ને એના માટે મને આ ભાવ મળ્યો છે, એ વાત કેળવી નથી, એવા પરિણામ કેળવા નથી. એટલે પછી સંયોગ ને સંયોગની મીઠાશ ને એનું રિએક્શન ને એ બધું પરિણામ બગીડ્યા કરે. એટલી વાત સ્પષ્ટ છે કે આ જીવ જેટલી સંયોગની મીઠાશ વેદે છે મારાપણું રાખીને, એટલો જ વધારે દુઃખી થવાનો છે. એ વાત સ્પષ્ટ છે. અને એ દુઃખથી કોઈ છોડાવા નહીં આવે. જેની મીઠાશ રાખી હશે, જેની જેનો આધાર લીધો હશે, જેમાં સુખ બુદ્ધિ કલ્પી હશે, એ એના કર્મ ભોગવવા ક્યાંય જશે અને તું એકલો એકલો દુઃખ ભોગવીશ. એ બધા દુઃખ તું એકલો એકલો ભોગવીશ. અને એ નિશ્ચિત વાત છે કે એ સંયોગના મમત્વ પોતાપણું મીઠાશને કારણે દુઃખ દુઃખને દુઃખ જ છે, એમાં કોઈ નિશંક નિસંશય વાત છે કે દુઃખ સિવાય એનો કોઈ અંજામ નથી. એમ જાણીને એમ સમજીને પોતાપણું પાતળું પાડવું, મીઠાશને વેદવી નહીં. એ મીઠાશ છે, મીઠું ઝેર છે. એ મીઠાશ છે શું છે? મીઠું ઝેર છે. સેક્રિન ચોપડેલી છરી જીભ ઉપર ઘસરકો મૂકે, જીભને કાપે કાટે અને થોડું ગળ્યું લાગે, ગળ્યા ઉપર વજન હોય તો જીભ કપાણી ખબર ન પડે, એવું થાય છે. બેન શું કહે છે કે શાંતિ ઘણી રાખી છે પણ વધારે પુરુષાર્થ કરવો, શાંતિ રાખવા માટેનો પુરુષાર્થ કરવો. અત્યારે ધર્મ કરવાનો ટાઈમ મળ્યો છે, જે શું કીધું, સંયોગને વળગવાનો ટાઈમ નથી મળ્યો એમ કે છે. ધર્મને વળગો, ધર્મને વળગો એટલે આત્માની શાંતિ થાય, આત્માનું હિત થાય. ક્યાં વળગો તમે? સંયોગને વળગવાનો સમય નથી તમારો એમ કે છે. જો નરસિંહ મહેતા જેવા અન્ય મતિ છે, પત્ની મરી ગઈ, માર્ગાનુસારી જીવ છે ને, ભલું થયું ભાંગી જંજાળ, સારું થયું કે આ જંજાળ ગઈ, નહીતર દરિદ્ર અવસ્થામાં એમની સ્ત્રી એમને અનુકૂળ હતી. દરિદ્ર અવસ્થા હોય ત્યારે પુરુષનું માથું ખાઈ જાય સ્ત્રી તો, હે તમે કમાતા નથી, હે તમારે અમારે આ સગવડ નથી, તમે આ કાંઈ લાવી દેતા નથી, જુઓ આ બધાને કેવું છે, અમારે કાંઈ નથી, આમ તેમ. અને આખી નાગરી ના તેને ટોણામણા મારે, એના કુટુંબીઓ, એના દેરિયાઓ જેઠિયાઓ બધાય, આ ભગતડો જો ને આના કરતાં ન પીણો તો શું ખોટું હતું, અચ્છા છોકરા છે આ થઈ ગયા, આમ ભગત છે, ફલાણું છે, તો કંઈ જવાબદારી સંભાળતો નથી, તો પછી છોકરાઓની જવાબદારી સંભાળવી જોઈએ કે ન સંભાળવી જોઈએ? હં, એક દીકરો ને એક દીકરી હતા, એને માણેકબાઈ કરીને દીકરી હતી, બધાય ટોણા મહિના મારે. મહેતાજીની વાત નહીં કરો તમે, મહેતાજીની ખરાબ નહીં બોલો તમે, એમ કે નામ નહોતા બોલતા, અત્યારે નામ બોલે છે એકબીજા, જાતની મર્યાદા હતી. મહેતાજીનું અટકથી બોલે, મહેતાજીનું તમે ખરાબ નહીં બોલો, બહુ ભલા છે, એનું તો બહુ ભોળા જીવ છે, બહુ ભલા જીવ છે, બહુ સારા જીવ છે એમ કરે એને. અને કોઈ ચીજ વસ્તુ ઘરમાં ખૂટી હોય તો રોતા રોતા માગે, ગરમ થઈને ગુસ્સો કરીને ન માગે, હે આ ઘરમાં નથી તમને ખબર નથી, રોતા રોતા માગે, ઘરમાં તેલ નથી જોવું, મારે રોટલીમાં મોણ કેવી રીતે નાખવું, પાવડું તેલ તો ઘરમાં હોવું જોઈએ એમ કે એવી રીતે એને બતાવ્યા છે એની પત્નીને. એ મરી ગઈ તો શું કહે છે? ભલું થયું ભાંગી દંડા, સુખે ભજશું શ્રી ગોપાલ. ઠીક, હવે મારે જે ભક્તિ કરવી છે ને એમાં દખલ જ નહીં આવે એટલી. હું મમત્વ નહીં કર્યું, અને પત્ની અનુકૂળ રહેતી હતી તો એને એટલી મીઠાશને મમત ક્યાંથી કરે? એ ઝૂક્યા તો શ્રી કૃષ્ણ પ્રત્યે, એક બાજુ ઝૂકો તો બીજી બાજુ તમારું ઝુકાવ બંધ થઈ જાય ઓટોમેટિક. આ તો સૌ બહુ સ્વાભાવિક વાત છે, એક બાજુ ઝૂકો એટલે બીજી બાજુનો ઝુકાવ બંધ થઈ જાય. હા, એ તો એ જમાનામાં તો એટલો આદર્શવાદી લોકો હતા, માગે કરે તો ને, પણ કોઈ દિવસ એને સીધી કે આડકતરી મદદ એ નથી લીધી. નિસ્વાર્થ પ્રેમ હતો. અત્યારે ધર્મ કરવાનો ટાઈમ મળ્યો છે, બોલો કેવું વચન નીકળ્યું છે. વૈરાગ્યનો પ્રસંગ ઉત્પન્ન થયો તો કે તમને ધર્મ કરવાનો ટાઈમ મળ્યો છે, એમ જુઓ કે તમને ધર્મ કરવાનો ટાઈમ મળ્યો છે, એટલું પ્રેરણા આપે છે સિદ્ધિ. અત્યારે તો તમારો ધર્મ કરવાનો ટાઈમ મળ્યો છે તમને. અને જે બધા સંયોગો છે તે પુણ્ય પાપના ઉદયના કારણે છે. સંયોગ વિયોગ થાય છે, ઉદય અનુસાર થાય છે, એમાં કંઈનું હાલેવું તો છે નહીં. એને ગૌણ કરો, ઉદયને ગમે તેવો ઉદય હોય ગૌણ કરો. ઉદયને મુખ્ય કરવો તેમાં આત્માનું અહિત છે, અને ઉદયને ગૌણ કર્યા વિના આત્માનું હિત કોઈ દિવસ સાધી શકાય નહીં. માટે ઉદયને ગૌણ કરવો. બધા સંયોગો છે તે પુણ્ય પાપના ઉદયને કારણે છે, તે પોતાના હાથની વાત નથી. અશક્યને શક્ય કરવાની, ફાલતુ મહેનત કરવી, નકામી મહેનત કરવી, એના જેવી વાત છે. જે કાળે જે બનવાનું હોય તે બને છે, અને જે કાળે બનવાનું હોય તે ભલે બને. એ બધા જે બધે ઉદયો આવશે એ બધા એ ઉદયો મારા પ્રયોગનું સાધન બનાવીને હું આત્મહિત સાધીશ. ત્રણ ચાર દિવસ પહેલા જ વાત થઈ હતી, તરવા શીખવું છે અને પાણીમાં ડૂબી જવાની બીક લાગે છે. એટલે પાણી ન હોય તો સારું, તો તું તરવા શીખ પણ કીધી કોઈ દી નહીં. પાણી વિના તો તરવા શીખીશ ને. હવે પાણી વાળીને તને એમ થાય કરે આ પાણી આવ્યું, પાણી આવ્યું, પાણી આવ્યું, પાણી આવ્યું, તો કીધી તરવા શીખીશ. પાણી જ તરવાનું સાધન છે અને પાણી ડૂબવાનું સાધન છે. પાણી તો પાણી છે, તારે કોનું સાધન બનાવવું એ તારા હાથની વાત છે. સ્વતંત્ર છો તું, એ માટે તું સ્વતંત્ર છો. એમ ઉદય છે એમાં એક મેઘ થયો એટલે ડૂબ્યો, એ જ ઉદયને પ્રયોગનું સાધન બનાવ્યું તો તર્યો. એ તો પાણીના સ્થાને છે ઉદય, તો ઉદય તો ઉદય છે. અને તું ઉદય ન આવે આવે એની ચિંતા કરતો, એ આવવાનું, એ આવવાનું, નહીં આવવાનું, નહીં આવવાનું. તું નક્કી કરી લે તારે શું કરવું છે, એમાં કઈ તારું ચાલે એવું નથી. જે કાળે જે બનવાનું હોય તે બને છે, તેમાં કોઈનું ડાપણ કે કોઈની બુદ્ધિ કે કોઈની આવડત કુશળતા કાંઈ કામ આવતું નથી. એક સામાન્ય પરિસ્થિતિમાંથી શ્રીમંત થયેલા માણસ વાત કરતા હતા. તમે તો અમારી બે પરિસ્થિતિ જોયેલી છે, અમે ઈનાઈ છીએ એમ આમ કીધું. અમે તો ઈનાઈ છીએ આમ એક્શન કરી. એને તેથી બુદ્ધિ કાંઈ ઘટી નહોતી ગઈ ને અત્યારે કાંઈ વધી ગઈ નથી. હ, અમે તો ઈનાઈ છીએ કે. પણ એકવાર 5000 રૂપિયા કોઈની પાસે લેવા જતા તો બજારમાં કોઈ આપતું નહોતું. અને અત્યારે હવે અમારા ઘરે બધા આંટા મારે છે કે અમારા કાંઈક અમારા સામું જુઓ, કાંઈક અમારા સગા સંબંધીને નોકરી અપાવો, તમારે ત્યાં કાંઈ નોકરી રાખવા, આટલા બધા માણસ છે તો બે માણસમાં શું ફેર પડે, આમ છે તેમ. હા, બધા માન આપે છે, પ્રશંસા કરે છે, અમે તો એને અહીં શીખે. પંચકલ્યાણ કરતા પછપુટા ગામમાં મુખ્ય મુખ્ય માણસો હોય, પ્રોમિનન્ટ ફિગર, એને બધાને આમંત્રણ દેવાનું હોય ને. અમે આમંત્રણ દેવા ગયા, જાણતા હતા કે તમારે આવવાનું ન હોય કે મારે તમારે ત્યાં આવવાનું હોય, તમે મારે તમારે મારે ત્યાં ન આવવાનું હોય, એમ કરીને જરા વાત કરું. તમે તો બધું જોયેલું છે અમારો, કે હા કઈ નઈ, આ તો બધો વ્યવહાર છે, આ બધો વ્યવહાર છે, એટલે વ્યવહાર વ્યવહાર ની રીતે હોય. એવું છે, જે બનવાનું હોય બને, એમાં કોઈ બુદ્ધિનો વિષય નથી. જે કાળે જ્યારે જે સમયે દેહ છૂટવાનો હોય ત્યારે કોઈનું ડાપણ કામ ના આવે, એક સમય આખો પાછો ન થાય. બીજા ઉદયોમાં તો પ્રારબ્ધ કર્મ ઉદયાવળીમાં ન આવ્યું હોય ત્યાં સુધી આના ફેરફારો સંભવિત છે, તે પણ અમુક પ્રકારમાં, બધામાં નહીં, નિદ્ધત નિકાચિતમાં નહીં. પણ આયુષ્ય કર્મ તો જ્યારથી મનુષ્ય માતાના ગર્ભમાં આવે ત્યારથી એને ચાલુ થઈ જાય છે. જે સમયે જીવ ગર્ભમાં આવી જાય ત્યારથી એનું આયુષ્ય ત્યારથી ચાલુ થાય છે. લૌકિકમાં ભલે જન્મ પછી આયુષ્ય ગણાય છે, પણ આયુષ્ય હંમેશા 9 મહિના જેટલું વધારે ગણવું જોઈએ. જેટલું આપણે જન્મથી આયુષ્ય ગણવાની પદ્ધતિ છે, બર્થ ડેટથી આપણે ઉંમર ગણીએ છીએ, પણ 9 મહિનાની ઉંમર વધારે લગભગ ગણી લેવી જોઈએ. કેમ કે એ આયુષ્ય ભોગવાઈ ગયું છે, ત્યાં મનુષ્ય આયુ ત્યાં ભોગવાઈ ગયું છે. હવે એ ઉદયમાન થઈ ગયેલો કર્મ છે, ઉદયાવળીમાં આવી ગયું કે ઉદયમાન થઈ ગયું, એમાં ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈનું કઈ ચાલે નહીં. ભગવાન સિમંદર સ્વામીનું 1 કરોડ પૂર્વનું આયુષ છે, ત્યાં આયુષ મોટા છે, સંઘરણ પણ મોટા છે અને આયુષ પણ મોટા છે, ઊંચાઈ પણ ઘણી, 523 ધનુષની કાયા છે અને 1 કરોડ પૂર્વનું આયુષ છે. 84 લાખ પૂર્વ ગ્રસ્ત અવસ્થામાં અથવા છદ્મસ્થ અવસ્થામાં ગયા છે. મુનિ દશા તો થોડી હોય છે અને ગ્રસ્ત દશા લાંબી હોય છે. તીર્થંકર હોય એટલે 3 જ્ઞાન લઈને તો જન્મે છે, અજ્ઞાન દશામાં તીર્થંકર નથી જન્મતા, 3 જ્ઞાન લઈને તો જન્મે છે. સમ્યક મતિ સુરતને અવધિ અર્યન દશામાં 16 કરોડ પૂર્વ અર્યન દશામાં આયુષ વ્યતીત કરશે અને પછી સિદ્ધાર્થ પધારશે. અનંત પુરુષાર્થ પ્રગટ થઈ ગયો છે, અનંત વીર્ય છે, ચંદન ચતુષ્ટયમાં અનંત વીર્ય છે, બધા અનુજીવી ગુણ પૂરેપૂરા પ્રગટ થઈ ગયા છે. પ્રતિજીવી ગુણમાં જે કાંઈ ફેરફાર છે એ ફેરફાર છે, એટલે અસિદ્ધત્વ છે, એને લઈને સિદ્ધત્વ નથી. 2 ભાગ પાડીએ સંસારીને સિદ્ધત્વ, તો હજી સંસારીમાં ગણાય. જગતના જીવોના 2 જ વિભાગ પાડવા હોય તો 1 સિદ્ધ ને બીજા સંસારી, તો એ અર્યન પરમાત્મા સુધીની બધું સંસારીમાં જાય. હવે કઈ એવું તો ગમે નહીં, ઊંચા પદમાં તો સૌ જવાનું ઈચ્છે જ તે, પણ એ તો વિતરાગ છે એટલે ઈચ્છા કરતા નથી. અને અનંત વીર્ય હોવા છતાં આયુષ કર્મમાં ફેરફાર કરીને વહેલા સિદ્ધાલયમાં જઈ શકતા નથી. તો જેને અનંત વીર્ય પ્રગટ્યું છે એ પણ આયુષ્ય કર્મમાં ફેરફાર ન કરી શકે પોતાના આયુષ કર્મમાં, તો પછી બીજા કોઈ જીવો બીજાના આયુષમાં ફેરફાર કરે એ વાત ક્યાં રહી છે? ડાક્ટર વૈદ્યને બચાવવાની વાત તો કઈ રહેતી નથી. હે, કોઈ ડાક્ટર વૈદ બચાવે કે એને પોતાને ન બચાવે ને પોતાના પિતાશ્રીને પણ ન બચાવી શકે, અથવા વાલામાં વાલા હોય ને ન બચાવી શકે. એટલે એમાં કોઈનું ડાપણ એક સમય માટે કામમાં આવે એવું નથી. આમ કર્યું હોત તો બચી જાત, આમ કર્યું હોત તો આમ થાત, એ બધી વાતો અજ્ઞાન ભરેલી છે. વિચાર આવે પણ જ્યારે આયુષ્ય પૂરું થાય ત્યારે કોઈનું ચાલતું નથી. વિચાર આવે આમ દવા કરીએ, આમ કરીએ, ઉપાય આમ કરીએ, વિચાર અમે બીજી વાત છે. નિશ્ચિત વાત છે કે એમાં કઈ ચાલવાનું નથી. કોઈના વિકલ્પ કામ નથી આવતા, પોતાના કે બીજાના, કોઈના વિકલ્પ કામ નથી આવતા. આયુષ હોય તો ગમે તેવા સંયોગમાં દવા લાગુ પડે છે, આયુષ પૂરું થાય ત્યાં કોઈ દવા લાગુ પડતું નથી. હીરાલાલજીનો કેસ છે, ડાક્ટરો એમ કહેતા હતા કે આવા 1000 કેસમાંથી એક એક કેસ બચ્યો નથી, 100માંથી નહીં, 1000માંથી આવો કેસ બચે નહીં. કેમ ન બચે? કે મુખ્ય નસ તૂટી જાય, હાથની કે પગની કોઈ, જે હાર્ટમાંથી મુખ્ય નસ આખા બળીને સપ્લાય કરે છે, પછી બધી બીજી શાખાઓમાં લોહી જાય છે, એ કપાય એટલે 3 મિનિટની અંદર બધું લોહી નીકળી જાય શરીરમાંથી. કેમ કે ફોર્સ છે, પંપિંગ ચાલુ છે, 3 જ મિનિટમાં માણસ મરી જાય. અને 4 કલાક પછી હોસ્પિટલમાં એ હતા, 7 હોસ્પિટલમાં ભરતી થયા. અને રાતના 12-12 જુઓ તો ડાક્ટરોના હોશ ઉડી ગયા હતા, આ કાંઈ બચી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. બીપી નીલ, રીડિંગ જ ન આવે, હરવું ફરતું હોય તો એનું એનું રીડિંગ આવે ને. પલ્સ નીલ, પલ્સ ચાલે જ નહીં, અંદર રોજ ફરતું હોય તો પલ્સના ધબકારા આવે ને. મને તો ક્યાંથી ખબર પડી? હું કંઈ એ ચર્ચા નહોતો કરતો, હું તો અમારી જે ચર્ચા કરતા તે કરતા, પણ એક વખત પછી પાટિયું લઈને એમને જોયું. રીડિંગ લખવા પડે ને એ લોકોને, રેસ્પિરેશન, પલ્સ, બધું, બીપી, બધા રીડિંગ લખે, ટેમ્પરેચર ને બધું. એમાં 2 જગ્યાએ પ્રશ્ન ચિહ્ન મૂકેલો હતો, બીપીમાં ને પલ્સની અંદર ક્વેશ્ચન માર્ક મૂકેલો હતો. આનો અર્થ શું થાય? તો કે કાંઈ આવતું જ નથી, રીડિંગ જ નથી આવતો. ક્યાંથી આવે? કે લોહી જ નથી અંદર. એ જીવે છે એમને નવાઈ લાગે છે, જીવે છે એમ નહીં. એવી અવસ્થામાં તો બેશુદ્ધિ થઈ જાય, એના બદલે અમારી ચર્ચા ચાલતી હતી. આયુષનું બળ હતું, શરીરનું બળ કાંઈ નહોતું, બોલવાની શક્તિ વહી ગઈ હતી, પછી નહોતા બોલી શકતા. થોડુંક બોલે તો એમ કે ફરીને કયો, બસ એટલું બોલે, એથી વધારે નહીં. ડાક્ટર એમ કીધું હતું કે તમે બોલતાય નહીં, કે બોલવાની શક્તિ એ નહોતી, ફરીને કહ્યું, બહુ બહુ એટલું કે એ વાત ફરીને કહ્યું, બસ. આયુષ બળ હતો, નવું લઈ ના બાટલા ચડાવ્યા તો એ સર્ક્યુલેશન ચાલુ થયું, અને પલ્સના ને બીપીના રીડિંગ ચાલુ થયા. 1.5-2 કલાકમાં તો નોર્મલ પોઈન્ટ ઉપર આવી ગયા, બીપી ને પલ્સ નોર્મલ. એ તો જો સર્ક્યુલેશન ચાલુ થયું તો ડાક્ટર સમજી ગયા કે બસ હવે આને રિકવરી આવવા માંડશે, રિકવરી આવવામાં. આયુષ હોય તો બધું લાગવું પડે, નો આયુષ હોય તો લાલ બુંદી જેવું શરીર હોય ને બગાવું ખાતા ખાતા કે લાડવાનું મોઢું મટકામાં ચાવતા ચાવતા ઉપડી જાય. તંદુરસ્તમાં તંદુરસ્ત માણસ ને લાડવા ખાતો હોય ને ચાવતો ચાવતો લાડવાનું જાય, કાંઈ નથી કે ફૂ થઈ ગયું. એવું નથી કે શરીર સ્થૂળ હોય ને જ હાર્ટ એટેક આવે છે, દુબળા માણસોને હાર્ટ એટેક આવે છે ને ચિંતા વ્યા જાય છે, એમ કે આને કેમ હાર્ટ એટેક આવ્યો. એ બધા બાના છે. આયુષ પૂરું થાય એક સમય કોઈ ઊભું રહેવાનું નથી, ન કોઈ વાત કરવા રોકાય, અને એને ખબર નથી તો સરનામું આપે ક્યાંથી, એને ખબર નથી કે હું ક્યાં જવાનો. એટલે ગમે તેવા દુઃખના પ્રસંગોમાં શાંતિ રાખવી. આ વધુમાં વધુ દુઃખનો પ્રસંગ ગણાય છે. સ્વજનનું મૃત્યુ થાય એ સૌથી દુઃખનો પ્રસંગ ગણાય છે. એ ગમે તેવો પ્રસંગ હોય તો દુઃખ પોતાપણાને લઈને છે. તેને લઈને દુઃખ છે, પોતાપણા. બાકી તો મરણ નોંધ રોજ વાંચવામાં આવે છે, રોજ છાપામાં જોઈ લે. હા, કઈ પૂરું વાંચે નહીં ને, વાળન મરણ ઘાચી મરણ, અગિયારસે બ્રાહ્મણ નું મરણ, ફલાણું મરણ, બધા અન્ય અન્ય જાત પાર લખાઈ શકે ને હેડિંગમાં, તો હેડિંગ વાંચીને જ મૂકી દે. શું વિકલ્પ નથી કરવો પડતો કે આપણે કઈ લેવા દેવા નથી, સીધું આગળ. એક કોલમ જોતા એક મિનિટ લાગે, અને એમાં જો કઈ નાત જાત વાળું હોય તો એ બે મિનિટમાં વાંચી લે, ત્યાં રોકાઈ જાય. પોતાપણાનું દુઃખ છે, પારકું હોય ત્યાં કઈ લેવા દેવા નથી. પારકાને પોતાપણું કર્યું છે એનું દુઃખ છે, જ્ઞાની એમ કે છે કે તારે પારકું જ છે, હે પારકું પોતું, પારકાનું પોતાપણું કર્યું છે, તું હાથે કરીને દુઃખી થશો, બીજું કઈ નથી. દુઃખી થવાનો ઉપાય છે, વધારે દુઃખી થવાનું કારણ છે. સંસાર આવો છે, સંયોગો ક્ષણિક છે, તમામ સંયોગો ક્ષણિક છે. ગમે તેવી સ્થિતિમાં ગુરુદેવનો એક મંત્ર યાદ કરીએ તો ઘણું સમાધાન થાય એમ છે. ઠીક છે, અને ગુરુદેવનો મંત્ર હું ગુરુદેવને યાદ કરો તો સમાધાન થાય એવું છે. અને ગુરુદેવનો તો એક જ મંત્ર છે કે તું સર્વથી સર્વથા ભિન્ન જ્ઞાનમય છો. બસ ભિન્ન જ્ઞાનનું તારું તારું ભિન્ન જ્ઞાનને પકડ, જ્ઞાનને નહીં ભિન્ન જ્ઞાનને પકડ, બસ પછી કાંઈ તારે લેવા કે લેવા. એક મંત્રને યાદ કરીએ તો ઘણું સમાધાન થાય એમ છે. શુભ ભાવમાં દેવશાસ્ત્ર ગુરુ શરણ છે. બહુ એટલું બધું આત્મા બાજુનું જોર ન ચાલતું હોય તો દેવગુરુ શાસ્ત્રનું સ્મરણ કરવું, અને બારમાં તો શુભ ભાવમાં દેવશાસ્ત્ર ગુરુ શરણ છે, અંતરમાં જે જ્ઞાયક જુદો છે, જ્ઞાયક છે એમને જ્ઞાયક જુદો છે તે શરણ છે. આ જે પોતાનું ભિન્નત્વ છે ને એ સર્વાંગ સમાધાનનું કારણ છે. ગમે તેવો પ્રોબ્લેમ, ગમે તેવી મૂંઝવણ, ગમે તેવું દુઃખનો પ્રસંગ હોય, એ બધાનો કોમન ફેક્ટર શું છે? એ મારો ઉદય છે, એ જેનો કોમન ફેક્ટર છે, એ જ મૂંઝવણનું કારણ છે. તો એનો ઉપાય શું છે? કે એનું ભિન્નત્વ છે વાસ્તવિક, કલ્પના નથી કરવાની, વાસ્તવિક ભિન્નત્વ છે, એ ભિન્નત્વનો અનુભવ કરો. એટલે ગમે તે દુઃખનો હોય, ગમે તે મૂંઝવણનો હોય, સીધું જ જાય, ગાયબ થઈ જાય. આ એની સચોટ દવા છે, રામબાણ ઈલાજ છે. આકરો ક્યારે લાગે? પોતા પોતાપણું તીવ્ર છે ત્યારે આકરો, આકરો કોઈ એમ કે મારો ઉદય આકરો છે તો બસ અહીંયા અત્યારે પોતાપણું તીવ્ર વર્તે છે, બાકી ઉદય ઉદય જ છે. અને એ ઉદયમાં પ્રયોગ કરીને વિશુદ્ધિને પ્રાપ્ત કરે તો એ ઉદય ઉપકારી છે, આકરો તો નથી પણ ઉપકારી છે. એટલે પાત્રતામાન જીવને, પુરુષાર્થે ચડેલા જીવને, કે જ્ઞાન દશાવાળા જ્ઞાનીને ઉદય છે એ હંમેશા ઉપકારી જ છે. એના સિદ્ધાંતમાં જ ઉદય ઉપકારી છે, બીજો કોઈ એનો ઓલ્ટરનેટિવ વિચાર જ નથી. ઉદય માત્ર ઉપકારી છે, ઉદય માત્ર ઉપકારી છે બસ. અને ઉપકારી તરીકે જ એને પ્રવર્તે છે, અને પુત્ર પોતાનું દરેક ઉદયમાં હિત સાથે છે. પેલા મુમુક્ષુ એમ કે છે, ગુરુદેવ બહુ યાદ આવે છે. ગુરુદેવ એમ કે ગુરુદેવની અનુપસ્થિતિમાં આ ચર્ચા ચાલી હશે. ગુરુદેવ હોત તો અત્યારે તો અમને કેટલો આધાર મળત. આવા દુઃખના પ્રસંગમાં તો ગુરુદેવની હાજરી, લોકો આવી જતા સોનગઢ, કઈ બને ને તરત સોનગઢ આવી જાય એવું બનતું. એટલે કે ગુરુદેવ બહુ યાદ આવે છે. તો કોઈ ગુરુદેવ તો ગુરુદેવ જ હતા, યાદ આવે છે એમ તું કહે છે, પણ તેઓ કેમ ભૂલાય એમ કે છે. ગુરુદેવ તો ભૂલવાનો સવાલ ક્યાં છે, કે યાદ કરવાનો ક્યાં વિષય છે. એ તો પોતાની હિસાબે બધી વાત કરે છે. બેનશ્રી તો એમ કહે છે, ભાઈ તમને તો યાદ આવવાની વાત છે, પણ આ ભૂલવાનો જ સવાલ ક્યાં ઊભો થાય છે. ભૂલીએ તો યાદ આવે ને. એટલે હાજર હતા ત્યારે અમે ભૂલતા નહોતા, અને હાજર નથી તો પણ અમને ભૂલવાનો સવાલ રહેતો નથી. ભૂલાય જ કેમ એમ કે છે. ભૂલવાનો ભૂલવાનો ભૂલાય જ કેમ પ્રશ્ન મૂક્યો છે. એ સવાલ જ ન હોય શકે. ગુરુદેવ તો ગુરુદેવ, એને ભૂલવાનો સવાલ કેમ હોય શકે એમ કે છે. કુદરત આગળ કોઈનો ઉપાય નથી. કુદરત આગળ કોઈનો ઉપાય નથી. એવા મહાપુરુષ તો શાશ્વત રહે એવી ભાવના થાય છે. શું કીધું? લોકો તો બહુ એમ કે કોઈ 100 વર્ષ ના થાય, તો વળી કોઈ બહુ બોલે તો કે ના ના હવા 100 વર્ષ ના થાય. હા, ગુરુદેવના ઈલાજ માટે એક તો હોમિયોપેથિક એક્સપર્ટ હતા, પણ બહુ વ્રત થઈ ગયેલા એટલે પ્રેક્ટિસ મૂકી દીધેલી. મુંબઈમાં પી શંકરની કરીને હતા મદ્રાસે, એ બહુ મોટા હોમિયોપેથિક હતા, એને આપણે લઈ આવેલા અહીંયા ગુરુદેવ માટે. પછી અમે મુંબઈ ગયા ત્યારે સાંભળ્યું કે એના ગુરુ જે છે મહારાષ્ટ્રીયન છે, અને ઓપેરા હાઉસ ની કોઈ ગલીમાં ગલી કોઈ વિમાનદરમાં રહેતા હતા. એનું એડ્રેસ મેળવીને ગુત્તા ગુત્તા એના ઘરે ગયા હતા. પછી વાત કરી કે આવી રીતે કેસ છે. એને તો ખબર, અમને ખબર હતી કે એને પ્રેક્ટિસ નથી કરતો, પણ આવું કોઈ સિરિયસ કેસ હોય ને આવે તો વાત કરે. હું પૈસા બીસા લે કે એવું કઈ નહીં, તો કન્સલ્ટેશન જ કરતા હોય. જે હાયર ક્વોલિટીના ડૉક્ટર હોય તો કન્સલ્ટેશન જ કરતા, કારણ કે દવા આપવા કરવાનો સવાલ. પહેલો પ્રશ્ન એ પૂછ્યો, ઉંમર કેવડી? 91 વર્ષ. 90 કે 91 કે 91 એમ કીધા હતા. છેલ્લે છેલ્લે ગયા હતા. પછી આ ઉંમરે તમે શું અપેક્ષા રાખો છો? અમારા ગુરુ છે, અમે કઈ 100 વર્ષનું આયુષ નથી, અમે તો હવા 100 વર્ષ ઈચ્છીએ છીએ. લોકો એક વાત એમ જ બોલે ને, શાશ્વતમાં ને એમાં કઈ સમજે નહીં. અમે કીધું ભાઈ અમે તો 125 વર્ષ ઈચ્છીએ છીએ, અમને અમે 100 વર્ષ નથી ઈચ્છતા. અમે જોઈ રહ્યા થોડી વાર સામે, કીધું 90 વર્ષે આટલો બધો પ્રયત્ન કરો છો, મને ગોતા ગોતા આવ્યા એમ. બેનશ્રીના શબ્દો જુઓ, એવા મહાપુરુષ તો શાશ્વત રહે એવી ભાવના થાય. એટલે એમને મૃત્યુની વિચાર કે કલ્પના જ એમને ન હોય એમ કે છે. શું? પણ કુદરત આગળ કોઈનો ઉપાય નથી. આપણે ભાવના ગમે તેટલી રાખીએ, કલ્પના ગમે એટલી કરીએ, વાસ્તવિકતા છે તો સામે આવીને ઊભી જ રહેવાની છે, એમાં કોઈનો ઉપાય નથી. તીર્થંકર જેવા તીર્થંકર આયુષ પૂરું કરીને સિદ્ધાલયમાં જાય છે કે નહીં, તો નિર્વાણ પદને પામવાના છે. એમનાથી તો એટલું શાસન ઉજમાળ હોય, લાખો કેવળીઓ થાય જેના સમોસરણમાં. કેટલા લાંબા આયુષ હોય, લાખો જીવો નવા આવે અને લાખો જૂનામાંથી કેવળીઓ થઈ જાય. એનું શાસન ધમધોકાર ધર્મનો ચાલતું હોય એક સમયમાં સિદ્ધાલયમાં, સમોસરણ ખાલી આવું છે. વાસ્તવિકતા એવી વાસ્તવિકતા છે. પદાર્થ જ્યારે પરિણમનશીલ છે અને પર્યાય પોતે જ સમય સમયની ક્ષણિક છે, એ અનિત્યને નિત્ય કોણ કરી શકે? અનિત્ય પદાર્થમાં સુખની પ્રતીતિ દુઃખનું કારણ છે. અનિત્ય પર્યાયમાં સુખની મને આમાંથી કાયમ સુખ મળે, આ દશા આ સ્થિતિ આ સંયોગ આમાંથી મને કાયમ સુખ મળે, એ જ દુઃખનું કારણ છે. કેમ કે એ તો પલટતી પરિસ્થિતિ છે, પલટાયા વિના રહેવાની નથી. ગુરુદેવે જે ઉપદેશ આપ્યો છે તે અંતરમાં જમાવટ કરીને આગળ જવું. શું કીધું? ઉપદેશને અંગીકાર કરવો, ઉપદેશને સાંભળવો, સ્મરણ કરવો, શું અંદરમાં ઉતારવો, એટલું જ નહીં અંદરમાં એની જમાવટ કરવી. આ બધો અનુભવ બોલે છે કે અમે ઉપદેશ સાંભળ્યો છે, ઉપદેશ સ્મરણ કરીએ છીએ, ઉપદેશને ઉતાર્યો છે ને અંતરમાં જમાયો છે અમે એ ઉપદેશ, એમ કે છે. એટલે એમ કે છે કે એમણે જે ઉપદેશ આપ્યો છે તે અંતરમાં જમાવટ કરી આગળ જવું, જમાવી દેવો ઉપદેશ, દ્રઢતાથી જમાવી દેવો અને આગળ આગળ જવું, પ્રગતિ કરવી, તે એક જ ઉપાય છે અને તે અંતરમાં કરવાનો છે. એ ઉપાય કોઈ બહાર નથી, એ ઉપાય અંદરમાં છે અને અંદરમાં એ ઉપદેશને ગ્રહણ કરીને આગળ ચાલવાનું છે. પછી એ જ વિષયમાં એમણે આચાર્યદેવનો આધાર આપ્યો છે કે પદ્મનંદી આચાર્ય કહે છે કે મારા ગુરુએ જે ઉપદેશની જમાવટ મારા અંતરમાં કરી છે, ઠીક આચાર્ય થઈને એમ કહે છે, હું મારા પુરુષાર્થી મેં ઉપદેશને જમાવટ કરી છે એમ ન કીધું. જો કેવા શબ્દો આવ્યા છે, મારા ગુરુએ જે ઉપદેશની જમાવટ મારા અંતરમાં કરી છે તે ઉપદેશની જમાવટ આગળ મને કાંઈ પ્રિય નથી, પૃથ્વીનું રાજ્ય પણ મને પ્રિય નથી. પૃથ્વીની તો રાજ્ય તો શું, પણ ત્રણ લોકનું રાજ્ય મળે તો પણ તે મને પ્રિય નથી. જાઓ, આ ઉપદેશ પ્રત્યેની પરિસ્થિતિ જુઓ. અને એ ઉપદેશ જેને જે ઉપદેશ પાસે ત્રણ લોકનું રાજ્ય પ્રિય નથી, એ ઉપદેશ મને ગુરુએ જમાવી દીધો, મારામાં શું હતું એમ કે, ઠીક પોતાના ભૂતકાળને કાંઈ નથી સમજતા, એવું નથી કે મારામાં તો કાંઈ નહોતું, અત્યારે જે કાંઈ છું તો એમણે જમાવટ કરી દીધી મને, ઠીક. એવી જ રીતે વાત આવે, ભલે પોતાના પુરુષાર્થી કર્યું હોય છે પણ વાત એમ જ આવે, વાત બીજી રીતે આવે જ નહીં. ભગવાનજી ઉપાદાનની બહુ વાત કરી, પરંતુ ગુરુ પ્રત્યે જ્યાં લક્ષ જાય, પાછું એ પોતાને પોતે કહે છે, ગુરુ પ્રત્યે જ્યાં લક્ષ જાય મારા ગુરુ તો આકાશથી પણ મહાન છે, ઠીક. એવું લક્ષ જાય, લક્ષ જાય ત્યારે શું એની માનતા સીધી લક્ષ ઉપર આવે, મારા ગુરુ તો આકાશથી પણ મહાન છે. બોલો, એટલે ગુરુ પ્રત્યે લક્ષ જાય ને લક્ષ જાય એટલે વિકલ્પ આવે ને વિકલ્પ એટલે આવો જ વિકલ્પ આવે, એમ કહેવું છે. એમાં હું ત્રણ લોકનો નાથ છું ને મારે કોઈ ગુરુ નથી ને એ બધું એમાં એમ નો, એ વખતે નો આવે. પાછું ભક્તિ તો ભક્તિની રીતે થાય છે. સામાન્ય માણસ ઉપકારને ભૂલતા નથી, આ તો મોક્ષ માર્ગમાં પ્રગતિ કરેલા જીવો છે, એ ગુરુ ઉપકારને કેવી રીતે વિસ્મરણ કરી શકે. અંદરમાં જમાવટ ઉપદેશની થઈ ગયેલી ને જામી ગયેલો ને ઉપદેશ, તો કે ગુરુએ જમાવટ કરી, ઠીક. એમને ઉપદેશ જ એવી રીતે આપેલો એમ કે, શું કે તો જેવી રીતે આપ્યો એવી રીતે આપ્યો, તો ચોંટી ગયું છે તો કઈ એમને ચોંટાડી દીધું એવું એમ કે એટલે એટલું બધી એની મહત્તા મૂકે છે કે ત્રણ લોકનું રાજ એના આગળ કાંઈ નથી, એથી આગળ લેશે. પોતાને ગુરુ ભક્તિ ઘણી હતી બેન શ્રી, અનન્ય ગુરુ ભક્તિ હતી. એટલે ગુરુ ભક્તિનો વિષય આવે એટલે પછી એમનો રસ જરાક એ રીતે બહાર આવે છે.